તીર્થંકરનું અનેકાંત જગત અર્થે, દાદાનું કેવળ મોક્ષાર્થે.
જ્ઞાનજન્ય એ વક્તવ્ય નથી, તો આપ જે આત્માનું વર્ણન કરો છો એ શું છે?
તીર્થંકર ભગવંતોએ જે આત્મા અનુભવ્યો તે રૂપ અમે થયા નથી, પણ અમે એ આત્માને જોઈએ છીએ. ઘણો વખત એ આત્મામાં રહીએ છીએ અને તે જ આત્મા જોઈને અમે કહી શકીએ છીએ, એટલો ફેર છે. જે જોનાર હતા તેનાથી કહી શકાય એવી સ્થિતિ નહોતી, અને અમારામાં કહી શકાય એવી સ્થિતિ છે. અમારી એટલી બધી ઊંચી સ્થિતિ નથી એમના જેટલી, એટલે અમારાથી કહેવાય એવું રહ્યું છે. બાકી જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી એ આત્માની અમે વાત કરીએ છીએ આ બધી, અને તે પણ કેવી
સર્વમાન્ય.
નહીં તો જૈનો એકલા જ માન્ય કરે, વેદાંતીઓ એકલા જ માન્ય કરે, એ આત્મા દરઅસલ ન હોય. તીર્થંકરો સર્વમાન્ય જાણતા હતા ત્યારે એમનાથી બોલાય એવું નહોતું.
એ કેમ બોલાય એવું નહોતું એમનાથી?
એમને વાણી આટલી જ બોલાય,
પણ એનું શું કારણ?
એટલે એવી જ ટેપ રેકર્ડ ઉતરેલી, ખુલ્લું કહી ના દેવાય એમ, કારણ કે એ જવાબદાર ગણાય છે. એ બોલે છે એ આખા જગતને અનુલક્ષીને બોલે છે, અને હું તો મોક્ષમાં જનારાને અનુલક્ષીને બોલું છું. એમનાથી એક પક્ષી બોલાય નહીં.
એમને જગતના બધા માણસોને અનુલક્ષીને બોલવું પડે જનરલ?
બધાને અનુલક્ષીને સર્વસામાન્ય વાત કરવી પડે. એમને તો એમે કહેવું પડે કે ભાઈ આ તપ કરવું પડે, ત્યાગ કરવો પડે, એ લખવું પડે, અને અમે તો એ ના પાડીએ. આ તો મોક્ષનો માર્ગ છે, આ અનેકાંતમાં એકાંત છે. પણ અજાયબ આત્મા અમે જે જોયો છે તે તીર્થંકરો કહી શક્યા નથી, અને આવું ફળે કોઈ દાડો ઉત્પન્ન થાય એવું નથી. કેવું ફળ ઉત્પન્ન થયું છે? કંઈ વાર લાગી છે કશી? વગર મહેનતે. મહેનત બહેનત કશું જ નહીં. અમને આશ્ચર્ય લાગ્યું છે, તેથી કહીએ છીએ કામ કાઢી લો.
ભેદ વિજ્ઞાની બધા તત્વોને જુદા પાડી દે.
હવે સમજાયું દાદા, આ જે જબરજસ્ત પઝલ ઊભું થઈ ગયું છે તેનો ઉકેલ શાસ્ત્રજ્ઞાનીથી નહીં આવે, એના માટે એક્ઝેટ આત્મજ્ઞાનીનો ભેટો અને એમની કૃપા જોઈએ.
હવે આ સોલ્વ કરવા માટે શાસ્ત્રજ્ઞાની કશું ચાલે નહીં, ભેદ વિજ્ઞાની જોઈએ. એ બધા જ તત્વોને જુદા પાડી દે. સંપૂર્ણ જાણતા હોય તો બધા તત્વો જુદા પાડી શકે, એટલે કેવળ જ્ઞાની, ભેદ વિજ્ઞાની જોઈએ. એ આ ભાગ આત્મા અને આ ભાગ અનાત્મા, એનું લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે, એટલે છ એ છ તત્વની આ ભેદ વિજ્ઞાની લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે, પછી જુદું પડી જાય. ત્યાં સુધી આ પઝલ સોલ્વ થાય નહીં, અને માણસો સોલ્વ કરવા જાય તે ગૂંચાઈ જાય, ઉલટો વધારે ને વધારે ગૂંચાતો જાય. સોલ્વ કરવાનો દિન રાત પ્રયત્ન કરી રહ્યા છે ને, પણ ગૂંચાય છે વધારે. એટલે જ્યાં સુધી આ ભેદવિજ્ઞાની પાસે પઝલ સોલ્વ ન કરે ત્યાં સુધી આ સંસારના બધા મનુષ્યો, સાધુ સંન્યાસીઓ, આચાર્યો, બાવા બાવલી બધાય છે તે પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયા હોય. જ્ઞાન એ શબ્દ નથી, નિશબ્દ છે, અવક્તવ્ય છે, અવર્ણનીય છે આત્મા તો. એટલે ભેદવિજ્ઞાનીની મહી ભગવાન પ્રગટ થયા છે, એમની કૃપા ઉતરે તો. એટલે આ જ કૃપા ઉતરી તમારી પર, તે કામ થઈ ગયું તમારું. આત્માના ગુણો જ જાણ્યા નથી, આ આત્માના ગુણો જાણવા એ ભેદ વિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાએ બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે 28 વર્ષથી આત્મામાં રહીએ છીએ, આ દેહના માલિક નથી.
હવે આવું તો કોઈએ હજુ લગી કહ્યું નથી.
આ તો અક્રમ વિજ્ઞાન છે ને.
બધા બધે પહોંચે છે, પણ આટલે પહોંચ્યા નથી.
માટે આ કામ કાઢી લેવા જેવું છે, તેથી આમ બૂમો પાડી પાડીને અમે કહીએ છીએ ને, કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. પરપોટો ફૂટશે પછી નહીં થાય.
પરપોટાને એક્સટેન્શનની અરજી કરવાની બધાએ ભેગા થઈને.
એ તો બધા કરે જ છે ને, વિધિ કરે છે ત્યારે બધા સવારના પહોરમાં પ્રાર્થના કરે છે કે હે ભગવાન, દાદાજીને રાખજો, મારા મનનું સંધાય એટલે હું જાણું કે આ મેં સંધાય છે શી રીતે આ બધું.
ટાઇટલ 17.2 અનુભવ ગમ્ય. આત્મા અવર્ણનીય, છતાં દાખલા આપી સમજાવે જ્ઞાની.
દાદા, આપે કહ્યું કે આત્મા અવર્ણનીય છે, પણ ભેદ વિજ્ઞાનીની કૃપાથી અનુભવી શકાય એમ છે, તે વધારે સમજાવશો.
આત્મા જાણવા જેવો છે ને તે આ મહાત્માઓએ જાણ્યો છે તેવો છે, ને તેથી વધારે આ દાદા જેવા છે તેવો આત્મા છે. આ મૂર્તિમાન મોક્ષ છે એવો આત્મા છે એમ માનવું, ને બીજી કલ્પનામાં પડવું નહીં. આત્મા સ્વ પર પ્રકાશક છે, એને રૂપ નથી, રંગ નથી, ને આકાર પણ નથી. આત્મા તો અનુપમ છે, ને જગતની બધી જ ચીજો ઉપમાવાળી છે. આત્મા તો અનુભવગમ્ય છે, આત્મા તો અવર્ણનીય છે. આત્મા વાણીથી બોલી શકાય તેવો નથી. આ તો જ્ઞાની પુરુષ વાણીથી દાખલા દલીલ આપીને અને બીજી રીતે સમજાવી શકે, કારણ કે બધી જ રીતે આત્મા કેવો છે એ જાણી ચૂક્યા છીએ. બાકી આત્મા શબ્દોમાં ઉતરી શકે તેમ છે જ નહીં. તેથી તો કહ્યું કે પુસ્તકમાં કે શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા તો એક જ્ઞાની પુરુષ પાસે જ છે, વ્યક્ત થયો તે આત્મા. કોઈ પૂછે કે આત્મા કેવો છે તો કોઈથી કહેવાય જ નહીં, એમાં કોઈનુંય ગજુ નહીં. જ્ઞાની પુરુષ સિવાય એ માટે તો કોઈથી એક અક્ષરેય બોલાય જ નહીં. એ તો સ્પષ્ટ વેદન હોય તેવા જ્ઞાની પુરુષ સમજાવી શકે.
પાંચ આજ્ઞાની સિન્સિયારિટી કરાવે અનુભવ.
દાદા, એ આત્માના પ્રકાશનો અનુભવ કઈ રીતે થાય?
એ તો તમે આ જ્ઞાન લો અને જો દાદાને સિન્સિયર રહો, તમે પાંચ આજ્ઞા પાળો તો તમને પ્રકાશનો અનુભવ રોજે રોજ થાય, પણ સિન્સિયર રહે તો. આ પાંચ આજ્ઞા એમની પાળો અને સહેલી છે પાંચ આજ્ઞા, પછી તમને રોજ અનુભવ થાય. સાકર મોઢામાં મૂકે એટલે એનું વર્ણન ના કરી શકે, પણ સ્વાદ તો સમજાય કે ભાઈ આવો છે. જેમ એ અનુભવ સ્વરૂપ છે, એવું આ આત્મા અનુભવ સ્વરૂપ છે, એ બીજી વસ્તુ નથી. છતાંય જ્ઞાનીઓ એને સર્વાંશ રીતે જાણી શકે. હવે અનુભવ થયા પછી જાણવાનો પ્રયોગ શરૂ થાય છે. પહેલું તો અનુભવ થવો જોઈએ. અનુભવ થાય એટલે એકાગ્ર થઈ ગયો, ત્યાં આગળ ફિટ થઈ ગયો.
દાદા, આપે કહ્યું કે જ્ઞાનીઓ જાણી શકે, તે આત્માને જ્ઞાનીઓ જોઈ શકે?
આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી, અનુભવ ગમ્ય છે. એ પોતે પોતાનાથી જુદી વસ્તુ હોય તો જોઈ શકે, પોતે પોતાને તો શી રીતે જોઈ શકે. અનુભવ ગમ્ય છે એટલે એનું પદ જ જ્ઞાતા દ્રષ્ટા.
આત્માના અપરોક્ષ દર્શન મહાત્માઓને, પ્રત્યક્ષ અનુભવ દાદાને.
દાદા, આપ કહો છો ભગવાન અંદર પ્રગટ થઈ ગયા છે, તો એ પ્રગટ થવું એટલે શું?
પ્રત્યક્ષ અનુભવ, પરોક્ષ અનુભવ થાય વખતે, પણ આ તો પ્રત્યક્ષ અનુભવ.
પ્રત્યક્ષ?
હા, આત્માનો પ્રત્યક્ષ અનુભવ, અપરોક્ષ અનુભૂતિ.
આત્માના પરોક્ષ અને અપરોક્ષ દર્શન કેવી રીતે થાય?
આત્માના અપરોક્ષ દર્શન તમે કર્યા છે, પણ તેનો ખ્યાલ રહેતો નથી ને. અહીંયા સત્સંગમાં આવો તો એ વાત સમજાય તમને.
પણ પોતાના આત્મ સ્વરૂપના બીજા અનુભવ જે થવા જોઈએ તે નથી થતા. બુદ્ધિને સમજમાં આવે છે, પણ અનુભવ નથી થતો.
એ જ અનુભવ. આ બધું જાણ્યા જોયા કરવું એનું નામ અનુભવ કહેવાય, બીજો અનુભવ ના કહેવાય. મનમાં વિચાર ખરાબ આવે, સારા વિચાર આવે, તે જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. એ બધા જોયા કરવા એનું નામ અનુભવ કહેવાય. પછી જેમ જેમ ધીમે ધીમે અનુભવ આ બધો આગળ જતો જાય, તેમ તેમ ખુલ્લો અનુભવ થતો જાય, પ્રગટ અનુભવ. અત્યારે આ પરોક્ષ અનુભવ થાય, પહેલાં પરોક્ષ અનુભવ થાય, પછી અપરોક્ષ થાય, એમ કરતાં કરતાં આગળ વધતું જાય.
એકવાર અનુભવ થયા પછી નિરંતર વધતો જાય.
સ્વરૂપના ભાન સિવાય જે જે જાણો છો તે અજ્ઞાન છે, અને સ્વરૂપના ભાન પછી જે જે જાણો તે જાણેલું કહેવાય. આત્મયોગ થયો એ જ સ્વરૂપનું ભાન થયું. આત્મા અવાચ્ય છે, અનુભવગમ્ય છે, દિવ્ય ચક્ષુથી જ દેખાય. આખા જગતનું તત્વ, આખા જગતનો સાર તે શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા છું એવું તમને એની મેળે યાદ આવે છે ને જ્ઞાન પછી?
હા, આવે છે.
એ હવે નિરંતર તમને યાદ રહ્યા કરશે, નિરંતર લક્ષ્ય રહેશે, અને એ જ અનુભૂતિ. અનુભૂતિ ધીમે ધીમે વધતી જાય. હવે હજુ અમાસમાંથી તે બીજ રૂપે શરૂઆત થઈ, પછી ત્રીજ થાય, ચોથ થાય, પાંચમ થાય. જેમ જેમ અનુભૂતિ વધતી જાય તેમ તેમ. આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. એક ફેરો અનુભવ થયો પછી જાય નહીં, પછી આ અનુભવ પરંપરામાં વધતો જાય દિવસે દિવસે. હવે તમારો અનુભવ વધતો જશે તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો ત્યારે કહે અનુભવ પ્રમાણ. ચિત્તવૃત્તિઓ બહાર જાય એને ઇન્દ્રિય અનુભવ કહેવાય, અને ચિત્તવૃત્તિઓ પાછી ફરે એ અતિન્દ્રિય અનુભવ કહેવાય. આત્માનો અનુભવ એટલે શું? નિરંતર પરમાનંદ સ્થિતિ,
ક્ષાયિક સમ્યક્ત્વ, એ જ સ્પષ્ટ અનુભવ.
હવે અક્રમમાં અહીં ક્ષાયિક સમ્યકત્વ પણ થાય છે, અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય છે. સંસારમાં રહેવા છતાંય રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન ન થાય એ આત્મ અનુભવની મોટામાં મોટી નિશાની. અને લોકો પૂછે છે સ્પષ્ટ અનુભવ કેમ થાય? અરે આ થયો એ સ્પષ્ટ અનુભવ. આનું નામ જ સ્પષ્ટ અનુભવ, બીજો કોઈ નહીં. સ્પષ્ટ આત્મા સિવાય કશું દેખાય નહીં. આમેય આપણે અંદર રિયલ રિલેટિવ જોઈએ ને, તે આત્મા જ જુએ છે.
પણ આપણા મનમાં થાય એ ગૂંચવાડો, તેથી એવું લાગે બધું ભેગું થઈ જતું હશે.
પણ પેલો તો સ્પષ્ટ આત્મા બીજું કોઈ છે જ નહીં, ને બીજા કોઈની હાજરી જ નથી ને. તમને આત્માનો અનુભવ રહે છે ને, એ જ મૂળ આત્મા છે. પછી એ અનુભવ એક જગ્યાએ ભેગો થતો થતો મૂળ જગ્યાએ જે મૂળ આત્મા છે તે રૂપ પોતે થઈ જાય. તમને અત્યારે અનુભવ અને અનુભવી બે જુદું હોય, જ્યારે ત્યાં આગળની દશામાં એકાકાર હોય.
ભગવાનની કૃપા ઉતરી એટલે આજે તમને રાતે છતે લક્ષ બેસી ગયું, લક્ષ બેસી ગયું. સમજ પડે ને?
બરોબર.
કારણ કે એ શબ્દ થી જ્ઞાન આત્મા પમાયો નથી, એ શબ્દ સ્વરૂપ નથી, એ શબ્દ સ્વરૂપ નથી, પુસ્તકમાં ઉતરે એવો નથી કે આત્મા આવો છે, અવક્તવ્ય છે, અવર્ણનીય છે, નિશબ્દ છે. એ તો આપણે એ કરી લાઈન ઓફ ડિમાર્કેશન નાખીએ ત્યાર પછી ભગવાનની કૃપા ઉતરે ત્યારે જુદું પડી જાય.
બરોબર છે.
તો બોલે ને આત્માને પ્રકૃતિ બે જુદી પડી ગઈ
તો જ
પછી પછી પુરુષ થયો એટલે પુરુષાર્થ શરૂ થયો.
બરોબર.
ત્યાં સુધી આ જગતમાં જે પુરુષાર્થ થયા લૌકિક પુરુષાર્થ છે.
બરોબર.